એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી નજર સામે જ છે, પણ છતાં
આપણે એને જોઈ નથી શકતા.
બિલકુલ. જેમ કે વરસાદ પછી અચાનક ઉગી નીકળતા મશરૂમ્સ, કે પછી રસોડામાં પડેલી બ્રેડ પરની ફૂગ.
હા, બસ એ જ.
આપણે એને એક નાની, કદાચ થોડી નકામી વસ્તુ તરીકે જોઈએ છીએ, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ એક આખું સામ્રાજ્ય છે?
અને એ પણ કેવું સામ્રાજ્ય! પ્રાણીઓ અને વનસ્પતિઓ જેટલું જ વિશાળ અને કદાચ એનાથી પણ વધારે મહત્વપૂર્ણ. એક એવું સામ્રાજ્ય જે પૃથ્વી પર જીવનને શક્ય બનાવે છે.
અને આ જ અદ્ભુત વિષય પર નિકોલસ પી મનીએ એક પુસ્તક લખ્યું છે, ફંગી. આજે આપણે એના પાને પાને ફરીશું અને સમજીશું કે આપણા પગ નીચે છુપાયેલી આ દુનિયા કેટલી જાદુઈ છે.
અને આજકાલ જ્યારે પર્યાવરણ અને ટકાઉપણાની વાત થાય છે, ત્યારે આ વિષયને સમજવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
તો શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ નિકોલસ પી મની?
નિકોલસ પી મની એટલે એ કોઈ સામાન્ય જીવવિજ્ઞાની નથી, એક માઇકોલોજિસ્ટ છે.
માઇકોલોજિસ્ટ મતલબ કે
એવા વૈજ્ઞાનિક જેમણે પોતાનું આખું જીવન માત્ર અને માત્ર ફૂગના અભ્યાસ પાછળ જ લગાવી દીધું છે.
3 દાયકાથી પણ વધુ સમય. જરા વિચારો તો, મોટાભાગના વૈજ્ઞાનિકો મોટા પ્રાણીઓ કે સુંદર ફૂલો પર કામ કરવાનું પસંદ કરે, પણ એમણે એક એવી દુનિયા પસંદ કરી જે મોટા ભાગે અદૃશ્ય છે.
સાચી વાત. આ જ વાત એમને ખાસ બનાવે છે. તેઓ ઓહાયોની મિયામી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, અને એમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખૂબ જટિલ વિજ્ઞાનને એકદમ સરળ વાર્તાની જેમ કહી શકે છે.
એટલે એમના લખાણમાં જીવંતતા હોય છે.
બિલકુલ. કારણ કે તેઓ ફૂગને માત્ર લેબમાં માઇક્રોસ્કોપ નીચે નથી જોતા, પણ જંગલમાં એને કામ કરતી જોઈને સમજે છે.
તો આ પુસ્તક આપણને શું કહેવા માંગે છે? એનો મુખ્ય વિચાર શું છે?
પુસ્તકનો મુખ્ય વિચાર એમ કહી શકાય કે ક્રાંતિકારી છે. લેખક કહે છે કે આપણે જીવવિજ્ઞાનને સમજવામાં એક બહુ મોટી ભૂલ કરી છે. આપણે હંમેશા દુનિયાને 2 ભાગમાં જોઈ છે,
વનસ્પતિ અને પ્રાણીઓ.
હા, સ્કૂલમાં પણ આપણને એ જ શીખવાડ્યું, લીલું હોય તે છોડ અને જે હરીફરી શકે તે પ્રાણી.
અને ફૂગ ક્યાંક વચ્ચે રહી ગઈ.
બસ, લેખક આ જ માન્યતાને પડકારે છે. તેઓ કહે છે કે ફૂગ એ ત્રીજું સ્વતંત્ર અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સામ્રાજ્ય છે.
સૌથી મહત્વપૂર્ણ?
હા, કારણ કે તે માત્ર સડેલા પદાર્થો પર જીવનારા નિષ્ક્રિય જીવો નથી, એ તો પૃથ્વી પર જીવનના સક્રિય આર્કિટેક્ટ છે. જમીન બનાવે છે, જંગલોને ટકાવી રાખે છે, આખી ઇકોસિસ્ટમ ચલાવે છે.
ઓ, મતલબ કે ફૂગ વગર કદાચ આ દુનિયા જેવી છે તેવી હોત જ નહીં.
બિલકુલ નહીં. અને પુસ્તકનો હેતુ આ જ ગેરસમજો દૂર કરી આપણા મનમાં એના માટે આશ્ચર્ય અને આદર જગાડવાનો છે.
આ તો બહુ રસપ્રદ વાત છે. તો ચાલો આ સામ્રાજ્યમાં ઊંટા ઉતરીએ. સૌથી પહેલો સવાલ, ફૂગ ખરેખર છે શું?
ચાલો સૌથી મોટી ગેરસમજૂતીથી શરૂઆત કરીએ. મોટાભાગના લોકો શું માને છે કે ફૂગ એક પ્રકારની વનસ્પતિ છે.
હા, કારણ કે તે જમીન પર ઉગે છે છોડની જેમ, પણ એવું નથી, ખરું ને?
બિલકુલ નથી. અને નવાઈની વાત તો એ છે, જે પુસ્તકમાં જણાવી છે, કે ફૂગ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ એટલે કે ડીએનએના સ્તરે છોડ કરતા આપણી એટલે કે પ્રાણીઓની વધુ નજીક છે.
શું વાત કરો છો! આ સાંભળીને તો મને ખૂબ જ આંચકો લાગ્યો. આનો કોઈ કારણ?
હા, નક્કર કારણ છે. વનસ્પતિની કોષ દિવાલ શેની બનેવી હોય? સેલ્યુલોઝની. જ્યારે ફૂગની કોષ દિવાલ કાયટીન નામના પદાર્થથી બનેલી છે.
અને આ એ જ કાયટીન છે જે જંતુઓના બાહ્ય કવચમાં પણ હોય છે.
બરાબર. કરોડિયા, કરચલા આ બધું બતાવે છે કે તેમનો ઉત્ક્રાંતિનો માર્ગ પ્રાણીઓ સાથે વધુ જોડાયેલો છે.
અને તેમની ખાવાની રીત પણ અલગ છે, સાચું ને?
હા, એ પણ અનોખી છે. પ્રાણીઓ ખોરાક મોંમાં મૂકીને પેટમાં પચાવે છે. ફૂગ શું કરે છે? એ પોતાનો પેટ બહાર લઈને ફરે છે.
એટલે
કે તે પોતાના શરીરમાંથી શક્તિશાળી એન્ઝાઇમ્સ બહાર કાઢીને ખોરાકને બહાર જ પચાવે છે, અને પછી જે પોષક તત્વો છૂટા પડે એને શોષી લે છે. આને બાહ્ય પાચન કહેવાય.
આ જ શક્તિને કારણે તે લાકડા જેવી કઠણ વસ્તુ પણ ઓગાળી શકે છે. પણ જે મશરૂમ આપણે જોઈએ છીએ એ આખી ફૂગ નથી.
ના, એ તો માત્ર એક ફળ છે, જેમ વૃક્ષ પર સફરજન ઉગે.
તો અસલી ફૂગ ક્યાં છે?
અસલી ફૂગ તો જમીનની નીચે છુપાયેલી છે, માયસેલિયમ તરીકે ઓળખાતા માઇક્રોસ્કોપિક દોરાઓનું એક વિશાળ નેટવર્ક.
કેટલું વિશાળ?
એટલું વિશાળ કે એક ચમચી માટીમાં પણ માઇલો લાંબુ હોઈ શકે છે. અને પુસ્તક મુજબ દુનિયાનો સૌથી મોટો જીવ કોઈ વ્હેલ કે હાથી નથી,
પણ ઓરેગોન અમેરિકામાં આવેલી એક ફૂગ છે. મેં વાંચ્યું છે કે એ લગભગ 2400 એકરમાં ફેલાયેલી છે.
હા, અને 1000 વર્ષ જૂની હોઈ શકે છે. આ બધું કલ્પના બહારનું છે.
ખરેખર તો હવે આપણે જાણીએ છીએ કે ફૂગ શું છે, તો એ પર્યાવરણમાં શું કામ કરે છે. લેખકે એના 3 મુખ્ય પાત્રોની વાત કરી છે.
હા, પહેલું પાત્ર છે વિઘટકો, ડીકમ્પોઝર્સ. આ ફૂગનો સૌથી જાણીતો રોલ છે.
આ તો પૃથ્વીના સફાઈ કામદાર જેવું થયું. જો કચરો ઉપાડવાવાળા એક અઠવાડિયું ન આવે તો શું હાલત થાય?
બસ એ જ. ફૂગ પૃથ્વીના મુખ્ય રિસાયક્લર છે. તે લાકડામાં રહેલા સેલ્યુલોઝ અને લિગ્નિન જેવા પદાર્થોને તોડી શકે છે, જે બીજું કોઈ સરળતાથી નથી કરી શકતું.
જો ફૂગ ન હોત તો
આ પૃથ્વી મૃત વૃક્ષો, પાંદડા અને પ્રાણીઓના ઢગલા નીચે દટાઈ ગઈ હોત, અને બધા પોષક તત્વો એમાં જ ફસાઈ ગયા હોત. નવું જીવન શક્ય જ ન બનત.
પણ બધી ફૂગ આટલી સારી નથી હોતી, ખરું ને? અમુક તો વિલન પણ હોય છે.
હા, અને એ છે બીજું પાત્ર, પરજીવીઓ, પેરાસાઇટ્સ. આ ફૂગની નકારાત્મક બાજુ છે. તમે આયર્લેન્ડના દુકાળની વાત કરી?
હા, 19મી સદીમાં.
એ બટાકાના પાક પર એક ફૂગના ચેપને કારણે જ થયું હતું. આખો પાક નાશ પામ્યો અને 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા.
અને માણસોમાં પણ દાદર કે એથ્લીટ્સ ફૂટ જેવા રોગો,
એ પણ ફૂગને કારણે જ થાય છે. તો તે જીવન લઈ પણ શકે છે.
અને ત્રીજું પાત્ર, એ મને સૌથી અદ્ભુત લાગ્યું,
સહજીવીઓ, મ્યુચ્યુઅલિસ્ટ્સ. આ ફૂગનો સૌથી જાદુઈ અને સહકારી ચહેરો છે.
90%થી વધુ વનસ્પતિઓ.
90%? હા, 90%થી વધુ વનસ્પતિઓ તેમના મૂળમાં માઇકોરાઇઝા નામની ફૂગ સાથે એક ભાગીદારીમાં જીવે છે.
કેવી ભાગીદારી?
કલ્પના કરો કે કરોડો વર્ષો પહેલાં જ્યારે વનસ્પતિ સમુદ્રમાંથી જમીન પર આવી રહી હતી, ત્યારે જમીન તો ખાલી પથ્થર અને ધૂળ હતી,
અને છોડ પાસે આજના જેવા મજબૂત મૂળ પણ નહોતા.
બરાબર. ત્યારે ફૂગ તેમની મદદે આવી. ફૂગે છોડના મૂળ સાથે જોડાઈને જમીનમાંથી ફોસ્ફરસ જેવા જરૂરી તત્વો અને પાણી શોષીને છોડને આપવાનું શરૂ કર્યું.
અને બદલામાં?
બદલામાં છોડે પ્રકાશ સંશ્લેષણથી બનાવેલી શર્કરા, એટલે કે ખોરાક, ફૂગને આપ્યો. આ એક અદ્ભુત ભાગીદારી હતી જેણે પૃથ્વીનો ચહેરો જ બદલી નાખ્યો.
આને જ વુડ વાઇડ વેબ કહે છે, સાચું ને?
હા, કારણ કે આ ભૂગર્ભ નેટવર્ક દ્વારા વૃક્ષો એકબીજા સાથે જોડાયેલા છે.
મતલબ એકબીજા સાથે વાત કરે છે?
એક રીતે હા, તેઓ પોષક તત્વો અને માહિતીની આપ લે કરી શકે છે. જેમ કે એક મોટું ઝાડ પોતાના નાના છોડને પોષક તત્વો મોકલી શકે છે, અથવા જંતુઓના હુમલાની ચેતવણી પણ મોકલી શકે છે.
ગજબ. આ તો પ્રકૃતિનું પોતાનું ઇન્ટરનેટ થયું.
બિલકુલ, એક સામાજિક નેટવર્ક પણ વૃક્ષો માટે.
અદ્ભુત. તો આ પુસ્તકમાંથી જે મુખ્ય સંદેશા મળે છે તેમાં પહેલો તો એ જ છે કે આ એક અદૃશ્ય સામ્રાજ્ય છે, જે દેખાય છે એ કંઈ જ નથી.
સાચી વાત. બીજો સંદેશ છે પ્રકૃતિના મહાન રિસાયક્લર્સ. ફૂગ મૃત્યુને ફરીથી જીવનમાં ફેરવે છે. તે વિનાશક નહીં પણ પુનર્જીવનના એજન્ટ છે.
ત્રીજો અને મને લાગે છે કે સૌથી મહત્વનો સંદેશ છે પરસ્પર જોડાણ. આપણે હંમેશા સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ વિશે વિચારીએ છીએ, પણ ફૂગ બતાવે છે કે સહયોગ વિના જીવન શક્ય નથી.
અને છેલ્લો, જૈવ રાસાયણિક પ્રતિભા. ફૂગ રસાયણશાસ્ત્રના માસ્ટર છે. પોતાની રક્ષા માટે અને ખોરાક માટે તેમણે અસંખ્ય રસાયણો વિકસાવ્યા છે, જે આજે આપણા માટે ખજાનો છે.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે ખરેખર વિચારતા કરી દે. એક મને બહુ ગમ્યું, ફૂગ કુદરતી દુનિયાના માસ્ટર કેમિસ્ટ છે,
જે જીવન દ્વારા ઉત્પાદિત લગભગ કોઈ પણ કાર્બનિક સંયોજનને તોડવા માટે સક્ષમ છે. હા, આ તેમની શક્તિનો પરિચય આપે છે.
અને પેલો બીજો વિચાર કે મશરૂમ એક ક્ષણિક તમાશો છે.
સાચી ફૂગ માયસિલિયમ છે, એક વિશાળ છુપાયેલું અને સંશોધનાત્મક નેટવર્ક. આ વાંચ્યા પછી મશરૂમને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાક્ય આ હતું, વનસ્પતિઓએ જમીન પર એકલા વિજય મેળવ્યો ન હતો, તેઓ ફૂગના માળખા પર કિનારે આવ્યા હતા.
આ એક જ વાક્યમાં લાખો વર્ષોનો ઇતિહાસ સમાઈ ગયો. એ બતાવે છે કે પૃથ્વી પર જીવન ભાગીદારીમાં વિકસ્યું છે.
તો આ બધા જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ માત્ર જાણવા જેવી વાતો જ છે?
ના, બિલકુલ નહીં. ખેતીમાં તેનો મોટો ઉપયોગ થઈ શકે છે.
કેવી રીતે?
આપણા દેશમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. તેઓ માઇકોરાઇઝલ ફૂગના કલ્ચરનો ઉપયોગ કરીને ખાતરનો વપરાશ ઘટાડી શકે છે અને પાકની તંદુરસ્તી સુધારી શકે છે.
ઓહ, આ તો કુદરતી અને ટકાઉ ખેતી થઈ.
બરાબર. અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ માઇકોરિમીડિએશન નામની એક ટેકનિક છે.
એ શું છે?
કલ્પના કરો કે કોઈ જગ્યાએ તેલ ઢોળાયું છે કે ફેક્ટરીનો ઝેરી કચરો જમીનમાં ભળી ગયો છે. અમુક પ્રકારની ફૂગ, જેમ કે ઓઇસ્ટર મશરૂમ્સ, આ ઝેરી પદાર્થોને તોડીને તેને બિનહાનિકારક બનાવી શકે છે.
પ્રકૃતિના સફાઈ કામદાર.
હા, અને ભવિષ્યની ટેકનોલોજીમાં પણ માઇકોમટીરિયલ્સ,
એટલે ફૂગમાંથી બનેલી સામગ્રી.
હા, ફૂગના માયસિલિયમમાંથી ઈટ, ચામડું, પેકેજિંગ મટીરિયલ બધું બની રહ્યું છે, જે મજબૂત, હલકું અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે.
મતલબ પ્લાસ્ટિકનો એક ઉત્તમ વિકલ્પ.
બિલકુલ. અને દવા વિશે તો શું કહેવું, પેનિસિલિનની શોધ એક ફૂગમાંથી જ થઈ હતી,
જેણે કરોડો લોકોના જીવ બચાવ્યા.
અને આજે કોલેસ્ટ્રોલ ઘટાડતી સ્ટેટિન્સ અને અંગ પ્રત્યારોપણ માટે જરૂરી સાયક્લોસ્પોરિન જેવી દવાઓ પણ ફૂગની જ દેણ છે. અને આ તો માત્ર શરૂઆત છે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણે હંમેશા મોટી અને દેખીતી વસ્તુઓથી પ્રભાવિત થઈએ છીએ, પણ પ્રકૃતિમાં સૌથી શક્તિશાળી દળો તો અદૃશ્ય અને શાંત હોય છે.
સાચી વાત. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે ફૂગના જ્ઞાન વિના જીવન વિશેની આપણી સમજ અધૂરી છે. તે ઇકોસિસ્ટમના માત્ર એક ભાગ નથી, એ તો એના આર્કિટેક્ટ છે.
હા, આ પુસ્તક આપણને આપણી આસપાસની દુનિયાને એક માઇકોલોજિકલ લેન્સથી જોવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે હું જંગલમાં ચાલું છું ત્યારે હું માત્ર વૃક્ષો નથી જોતી,
પણ તેમની રીચે ચાલતી વાતચીત અને સહકારની કલ્પના કરું છું.
બરાબર. તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જેમ આપણે ફૂગના અદૃશ્ય નેટવર્કને સદીઓ સુધી અવગણ્યું, તેવી બીજી કઈ અદૃશ્ય પ્રણાલીઓ હોઈ શકે છે જે આપણી દુનિયાને ચલાવે છે
અને આપણે તેનાથી તદ્દન અજાણ છીએ? પછી તે આપણા સમાજમાં રહેલા સંબંધોનું નેટવર્ક હોય, અર્થતંત્રના અદૃશ્ય પ્રવાહો હોય,
કે પછી આપણા પોતાના શરીરમાં રહેલા સૂક્ષ્મજીવોનું વિશ્વ હોય. કદાચ ખરી શક્તિ હંમેશા છુપાયેલી જ હોય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.